તારીખ 1-8-1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 358 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 286
સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 358 પાનું 190 આ જ્ઞાન પદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લે આમાં શું કહેવાનું છે સમયસારને નિર્જરાધિકારની ગાથાનો આપત છે જ્ઞાનના જે ભેદો છે મતિ શ્રુત અવધિ મનોપર્યયને એ બધા તો જ્ઞાન વિશેષો છે એ બધામાં એક જ્ઞાન જ છે અને તે બધા ભેદોને ગૌણ કરીને જ્ઞાન સામાન્યને પામવું એટલે અનુભવ કરવો પ્રાપ્ત કરવો પામવું એટલે પ્રાપ્ત કરવું પ્રાપ્ત કરવું એટલે અનુભવ કરવો ત્યાં એવો પણ ન્યાય આચાર્ય મહારાજે આપ્યો છે કે એ બધા ભેદો અભેદને અભિનંદે છે એટલે કે ભેદોનું જ્ઞાન પારમાર્થિક દ્રષ્ટિકોણથી અમને એવા પ્રકારે થાય છે કે અમને ભેદો ગૌણ થઈને અભેદનું અવલંબન આવે છે એવી રીતે ત્યાં વિષય ચાલ્યો છે એટલે એના સારાંશ રૂપે આ એક ચરણ છે ગાથાનું કે આ જ્ઞાન પદ પરમાર્થ છે આવું જે અભેદ જ્ઞાન છે એ જ પરમાર્થ એટલે પરમ પ્રયોજનભૂત છે કે જેને અનુભવીને જે પામીને એટલે જેને અનુભવીને જીવ મુક્તિને પ્રાપ્ત કરે છે મુક્તિ લહે છે એવો વિષય ત્યાં સમયસારમાં ચાલ્યો છે બેનશ્રી સમાધાન આપે છે કે જે જ્ઞાનના ભેદ છે તેને ગ્રહણ નહીં કરતા એકમાત્ર જ્ઞાયક છે તેને ગ્રહણ કરવો જ્ઞાન પદમાં જ્ઞાન સામાન્ય કહેતા જ્ઞાન સ્વભાવ કહેતા જ્ઞાયક પદ આવી જાય છે એટલે કે સ્વભાવ આવી જાય છે જ્ઞાયક એટલે સ્વભાવ જે જ્ઞાનના ભેદ છે તેને નહીં ગ્રહણ કરતા એક જ્ઞાન માત્ર જ્ઞાયક છે તેને ગ્રહણ કરવો એટલે કે જ્ઞાન માત્રપણે જે તત્વ અનુભવ ગોચર થાય છે એમાં દ્રવગુણ પર્યાયના કે મતિશ્રુતના ભેદો છે એમાં કોઈ દેખાતા નથી સ્વરૂપના અવલંબને જ્ઞાયક સ્વરૂપના અવલંબને જ્ઞાન માત્રપણે પોતાનો સ્વસંવેદનપણે અનુભવ થાય છે એને જ્ઞાયકનું ગ્રહણ કહેવામાં આવે છે પૃથક્કરણ કરીએ તો એટલું છે કે સ્વભાવનું અવલંબન છે અને જ્ઞાનનું સ્વસંવેદન છે વેદન છે અનુભવ છે વેદનનું અવલંબન નથી અને સ્વભાવમાં વેદન નથી એમ હોવા છતાં પણ ત્યાં બેપણાનો વેદન અને સ્વભાવ એવા બેપણાનો એટલે કે દ્વૈતનો અનુભવ નથી છતાં પણ દ્વૈતનો અનુભવ નથી અભેદ અનુભવ છે એ જ આત્મા છે એ જ પરમાર્થ છે એ જ આત્મા છે અથવા એ જ પરમાર્થ છે સ્વાનુભૂત્યા ચકાસતે સ્વાનુભૂતિમાં પ્રગટ થાય છે એમ કે છે. એટલે જેવો છે એવો સ્વભાવ સ્વાનુભૂતિ વખતે પ્રથમ જ્ઞાન ગોચર થાય છે વેદનપૂર્વક. જેવો કેવળ જ્ઞાનમાં અરિયંત પરમાત્મા કેવળ જ્ઞાનના પ્રથમ સમયે સ્વભાવને જાણે છે એવો સ્વભાવ સ્વાનુભૂતિના પ્રથમ સમયે ચતુર્થ ગુણ સ્થાનમાં જ્ઞાનીને અનુભવાય છે કે આવો મારો આત્મા છે. સ્વાનુભૂત્યા ચકાસતે, સ્વાનુભૂતિમાં એ ચકાસિત થાય છે, પ્રકાશિત થાય. ચકાસિત થાય છે એટલે પ્રકાશિત થાય છે. દ્રષ્ટિ અપેક્ષા નહીં, જ્ઞાન અપેક્ષાને સર્વથાપણે સમ્યક એકાંતપણે લ્યો. ઠીક, સ્વભાવ શક્તિરૂપ હોવાને લીધે એનું ફોર્મ છે એ પાવર છે. સ્વભાવનું ફોર્મ કે શું છે? પાવરના ફોર્મમાં છે. તો એમાં વેદન કેવી રીતે હોય? સાયન્સને સમજતા હોય સમજી શકે એવી વાત છે. આમાં એનું વિજ્ઞાન શું છે? સાયન્ટિફિક પોઝિશન જેને કહીએ. દ્રવ એક ફોર્મેશન છે, ગુણ એક ફોર્મેશન છે, પર્યાય એક ફોર્મેશન છે. તો જે સ્વભાવ છે એ શક્તિના ફોર્મમાં છે. શું? તો એને કેવી રીતે વેદન હોઈ શકે? એને વેદન ન હોય, છતાં એના અવલંબન વિના સ્વસંવેદન નથી. અવલંબન લેનાર એવું જે જ્ઞાન, અવલંબન લેનાર એવી જે શ્રદ્ધા, સ્થિર થનાર, અવલંબીને સ્થિર થનાર એવું જે ચારિત્ર, શ્રદ્ધા જ્ઞાનને ચારિત્ર, ત્રણ ગુણ મુખ્યપણે અવલંબન લે છે. બાકી તો સર્વ ગુણો કેન્દ્રિત આત્મામાં જ થાય છે સ્વાનુભવ વખતે. ત્યારે જે જ્ઞાન સ્વરૂપનું સ્વભાવનો અવલંબન લે છે એ અવલંબનભૂત તત્વ છે. એના અવલંબને, એના આશ્રયે સ્વસંવેદન પ્રગટ થાય છે. એનો આશ્રય ન હોય તો પ્રગટ સ્વસંવેદનનો અનુભવ ન થાય. વેદન તો બધા જ્ઞાન સામાન્યમાં બધાને છે, પણ પ્રગટપણે એનો અનુભવ ન થાય. કેમ કે જ્ઞાન વિશેષનો આવિર્ભાવ ત્યાં સુધી ચાલુ રહે છે. એ જ્ઞાન વિશેષનો તિરોભાવ થઈને જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ સ્વરૂપના અવલંબને થાય. એ અવલંબને જ્યારે થાય ત્યારે એમાં પ્રગટ સ્વસંવેદન હોય, અને એ પ્રગટ સ્વસંવેદન છે એ અવલંબનનો વિષય નથી. એ અવલંબનનો વિષય નથી. એ તો પોતે અવલંબન લેનારું સ્વસંવેદન વિષયી થઈને સ્વભાવને વિષય કરે છે. એટલે સ્વભાવ અને સ્વસંવેદન વચ્ચે વિષય વિષયીનો સંબંધ છે. સ્વભાવ છે તે વિષય છે, વિષયી એટલે વિષય કરનાર એ સ્વસંવેદન છે. એટલે એને શુદ્ધ નહીં પણ કહેવામાં આવે છે. કે શુદ્ધ સ્વરૂપનો અવલંબન લેવાનું જેનું પ્રયોજન છે એવા જ્ઞાનના અંશને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. એટલે એને નહીં જ્ઞાનથી એને એમ પણ લેવામાં આવે છે. દ્રષ્ટિ તો એના સિવાય કોઈને સ્વીકારતી જ નથી. દ્રષ્ટિ તો પોતાના સ્વભાવ તત્વ સિવાય કોઈને કબૂલતી નથી, કોઈને સ્વીકારતી નથી, કોઈને વિષય પણ કરતી નથી. એનો વિષય એ સિવાય બીજો કોઈ નથી. એટલે શ્રદ્ધા જે અસ્તિત્વ ગ્રહણ કરે છે, થોડું વિષયાંતર કરું છું સમજીને, શ્રદ્ધા જે અસ્તિત્વ ગ્રહણ કરે છે એ શ્રદ્ધાનું અસ્તિત્વ કેવળ સ્વભાવમાં જ સમાપ્ત થાય છે. જ્યારે જ્ઞાન જે અસ્તિત્વને અનુભવ કરે છે સ્વભાવને અવલંબીને, ત્યારે પોતાના વેદનમાં પણ એ અસ્તિત્વને વેદે છે. એટલો જ્ઞાનનો વિષય અવસ્થા પણ છે, અવસ્થાને જ્ઞાન સ્વીકારે છે, શ્રદ્ધા નથી સ્વીકારતી, શ્રદ્ધા નિષેધ કરે છે. શ્રદ્ધા અવસ્થાને સ્વીકારતી નથી, કબૂલતી નથી, વિષય કરતી નથી, એટલે એમાં એનો નિષેધ ઓટોમેટિક નિર્વિકલ્પણે આવે છે. જ્યારે જ્ઞાનમાં એવો નિષેધ નથી આવતો, જ્ઞાન શુદ્ધ પર્યાયને અનુભવે છે, વેદે છે, એનો અનુભવ કરવાનો વિષય છે અને એનો સ્વીકાર કરે છે. એટલે જ્ઞાન તો દ્રવગુણ પર્યાય ત્રણેય શુદ્ધ પર્યાય સહિતનું અસ્તિત્વ સ્વીકારે છે, જ્યારે શ્રદ્ધા ખાલી સામાન્યનું અસ્તિત્વ સ્વીકારે છે. એટલે બેની વિવિક્ષા જુદી જુદી આવે ત્યારે એ વિષયના યથાર્થ જાણકાર ન હોય તો એને સમાધાન ન થાય કે આમ કેમ કે છે. શ્રદ્ધા અપેક્ષાએ જુદી વાત આવે, પર્યાયનો નિષેધ આવે, જ્ઞાન અપેક્ષાએ પર્યાયનો આદર આવે. એટલે 47 શક્તિમાં કેવળ સ્વભાવ લીધો છે સમયસારના પરિશિષ્ટમાં, પ્રવચનસારના પરિશિષ્ટમાં 47 નયમાં શુદ્ધ પર્યાયનો સ્વીકાર કરીને નય જ્ઞાનનું નિરૂપણ કર્યું છે. કેમ કે ત્યાં જ્ઞાનનો અધિકાર ચાલે છે, અહીંયા દ્રષ્ટિનો અધિકાર ચાલે છે, શ્રદ્ધાનો અધિકાર ચાલે છે. એમ 247નો આંકડો છે, છતાં પણ બંનેમાં વિવિક્ષા ભેદ છે, પણ ક્યાંય અસમાધાન થવા યોગ્ય નથી. જો વસ્તુનું વિજ્ઞાન સમજાય તો ક્યાંય અસમાધાન થવા યોગ્ય નથી. ઈ લક્ષણ લક્ષણની ચર્ચા છે, 47 શક્તિની ચર્ચા નથી. ત્યાં લક્ષણ લક્ષણની ચર્ચા છે અને ત્યાં લક્ષણ દ્વારા લક્ષ્યને ઓળખાવવાનું પ્રયોજન છે કથનની અંદર. બરાબર છે, પણ પોઈન્ટ પકડો તમે કે ત્યાં કહેવાનો મુદ્દો શું છે, કયા સ્ટેજની વાત ચાલે છે. કે જે જીવ સ્વભાવને ઓળખતો નથી એવા જીવને સ્વભાવ ઓળખાવાની વાત છે. ત્યાં દ્રષ્ટિ નથી પ્રગટ થઈ, દ્રષ્ટિનો વિષયનો ત્યાં કોઈ ચર્ચા નથી. એટલે દ્રષ્ટિનો દ્રષ્ટિકોણ નથી, ત્યાં વ્યૂ પોઈન્ટ નથી. ત્યાં તો જે જીવ પોતાના સ્વરૂપથી અજાણ છે, પોતાના સ્વરૂપને ઓળખતો નથી, એને ઓળખવા માટેનું એક લક્ષણ આપ્યું સ્પેસિફિક. જો અમે આત્માને આ જગ્યાએ સ્પેસિફાઈ કરીએ છીએ, સ્પેસિફાઈ કરવું એટલે શું, જુદો પાડવો. અમે જુદો પાડીને ઓળખાણ કરાવીએ છીએ, એટલો જ મુદ્દો ત્યાં છે. એટલે ત્યાં એમ જ કહેશે કે દ્રવ્યપણે વેદનભૂત લક્ષણ છે તે અભેદ છે, દ્રવ્યપણે અભેદ છે, એવો જવાબ આપ્યો છે. આપ તો ભેદ પાડો છો લક્ષને લક્ષણના, કે લક્ષણ છે એ વેદન છે, લક્ષ છે એ સ્વભાવ છે. તો કે દ્રવ્યપણે અભેદ છે, એવો જવાબ આપ્યો છે. દ્રવ્યપણે અભેદ છે એટલે સમજવું શું? અહીંયા પણ એક પ્રશ્નનો અવકાશ છે કે દ્રવ્યપણે અભેદ છે એટલે સમજવું શું? તો કે પર્યાયને પર્યાયપણે પણ જોવાય છે, પર્યાયને ગુણપણે પણ જોવાય છે, અને પર્યાયને દ્રવ્યપણે પણ જોવાય છે. તો અહીંયા અમારે દ્રવ્યની ઓળખાણ કરાવી છે એટલે દ્રવ્યપણે અભેદ છે એમ કહીએ છીએ. જોતા આવડવું જોઈએ એમ. દ્રવ્યને દ્રવ્યપણે પણ જોવાય, દ્રવ્યને ગુણપણે પણ જોવાય, અને દ્રવ્યને પર્યાયપણે પણ જોવાય. બધા દ્રષ્ટિકોણ છે આની અંદર, બધા નયો છે. બધા સમ્યક નયો છે. પાછા કેવા છે? સમ્યક નયો છે. દ્રવ્યને પર્યાય પણ કેવી રીતે જોવાય? તો કે અનાદિ અનંત પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે. જાઓ પ્રોડનજીએ વ્યાખ્યા કરી સાતમા અધિકારમાં મોક્ષમાં પ્રકાશકમાં. નિશ્ચયાભાષી પર્યાયને માનતો નથી. તો તું દ્રવ્ય 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 શું કરે છો? કે દ્રવ્ય એટલે એકલી પર્યાયો છે. જા શું કીધું? મોતને બાજે તો તાવ આવે. તો કે દ્રવ્ય દ્રવ્ય કર્મતું દ્રવ્ય એટલે એકલી પર્યાયો. કેમ એકલી પર્યાય? તો કે અનાદિ અનંત પર્યાયનો પિંડિત દ્રવ્ય છે. કે એવી રીતે એને બિલકુલ પર્યાયને માનતો નથી. તો આખા દ્રવ્યને બધી પર્યાયોથી જ ઓળખાયું, સમજાયું એને. જેવો રોગ એવી દવા, જેવો રોગ એવી દવા, એમ છે. એટલે તો આ શાસ્ત્ર વિસ્તાર છે. રોગના અનંત પ્રકાર તો ઉપદેશનો પણ એટલો જ વિસ્તાર. જાઓ એટલે ક્યાં શું કારણથી વાત ચાલે છે એ સમજવી જોઈએ. કહેવાનો મતલબ શું છે કે અહીંયા શું કારણથી વાત ચાલે છે? અહીંયા શું કહેવું છે એટલી વાત છે. અહીં તો જ્ઞાનીને નિર્જરા થાય છે. કોને? જ્ઞાનીને નિર્જરા થાય છે. એ અધિકાર નિર્જરા અધિકારનો અહીંયા વિષય ચાલ્યો છે. કે જે જ્ઞાનના ભેદ છે તેને ગ્રહણ નહીં કરતા. જ્ઞાની તો એક જ્ઞાન માત્રપણે જ્ઞાયક છે, એને ગ્રહણ કરે છે. અને એ ગ્રહણ કરવાનો આચાર્યશ્રીનો ઉપદેશ છે અહીંયા. કંઈ આ રીતે એને જ્ઞાન માત્રપણે જ્ઞાયકને ગ્રહણ કરવો. સૂર્યના પ્રકાશના કિરણો જે હીન અધિકતાવાળા છે તે કાંઈ મૂળ સૂર્ય નથી. સૂર્યના કિરણો વાદળાને લઈને ક્યાંક હીણા હોય, વાદળાની નીચે પૃથ્વી ઉપર અને ખુલ્લું આકાશ હોય ત્યાં એકદમ જોરદાર હોય, અથવા બપોરે સીધા હોય અને સાંજે સવારે ત્રાંસા હોય, સ્લેન્ટ રેઝ હોય છે, ત્રાંસા કિરણો હોય એટલે ઓછા, એનો તડકો ઓછો લાગે, બપોરે વધારે લાગે, એમ કે સીધા ડાયરેક્ટ આવે છે. તો એ સૂર્યના પ્રકાશના કિરણો હીન કે અધિકતાવાળાનો અનુભવ થતો હોય તમને, કિરણો તો કિરણો છે, જે છે એ છે, પણ હિનાધિક પણ એનો જે અનુભવ છે તે કાંઈ મૂળ સૂર્ય નથી. સૂર્ય તો સૂર્ય છે, ત્યાં છે, કિરણો નીચે છે. તેમ કર્મના નિમિત્તે જ્ઞાનમાં પાંચ ભેદ, મતિ શ્રુત અવધિ મનોપરી અને કેવળ જ્ઞાન દેખાય છે. મતિ શ્રુત અવધિ અને મનોપરી ક્ષયોપશમી જ્ઞાન છે. એટલે મતિ જ્ઞાનાવરણીનો ક્ષોપશમ, શ્રુત જ્ઞાનાવરણીનો ક્ષોપશમ, અવધિ જ્ઞાનાવરણીનો ક્ષોપશમ અને મનોપરી જ્ઞાનાવરણીના ક્ષોપશમ અનુસાર હિનાધિકપણે એ બધા જ્ઞાન હોય છે. કોઈનું મતિ જ્ઞાન અધિક હોય, કોઈનું શુદ્ધ જ્ઞાન થોડું હોય, કોઈનું અવધિ જ્ઞાન વિશેષ હોય, કોઈનું થોડું હોય, કોઈનું મનોપરિયોગ જ્ઞાન અધિક હોય, કોઈનું થોડું હોય, બધાને એક સરખું ન હોય. ક્ષોપસમ જ્ઞાનાવરણે એ આવરણના તેતે જ્ઞાનના આવરણના ક્ષોપસમ અનુસાર એનો ઉઘાડ હોય છે. કેવળ જ્ઞાન ક્ષાયી જ્ઞાન છે, ક્ષોપસમ જ્ઞાન નથી. એટલે કેવળ જ્ઞાનાવરણીના ક્ષયાંતે પ્રગટ થયેલું જ્ઞાન છે. બીજા તો બધા પહેલાં ક્ષય થઈ ગયા છે. મતિ જ્ઞાનનું આવરણ, સુજ્ઞાનનું આવરણ, મનપર્યવ જ્ઞાનનું આવરણ, બુદ્ધિ જ્ઞાનનું આવરણ, એ તો પહેલાં આવરણ ખલાસ થઈ ગયા. હવે જે કેવળ જ્ઞાનાવરણી રહ્યું એનો ક્ષય થતાં, પૂરેપૂરો ક્ષય થતાં જે પ્રગટ થયું એ ક્ષાયી જ્ઞાન હોવાથી એને ક્ષોપસમ લાગુ પડતો નથી. પણ એ પણ એક ભેદ છે. પૂરું જ્ઞાન ને અધૂરું જ્ઞાન, ચાર જ્ઞાન અધૂરા જ્ઞાન છે, પાંચમું જ્ઞાન પૂરું જ્ઞાન છે. એમ અધૂરાને પૂરા અપેક્ષાએ બે ભેદ છે અને પ્રકારની અપેક્ષાએ પાંચ પ્રકારના ભેદ છે. પણ તે મૂળ તળ નથી, મૂળ તળ તો જ્ઞાયક છે, તળ શબ્દ વાપરો, એ મૂળ તળ નથી, તળિયે જ આવતો જ્ઞાયક છે, એ જુદો સ્વભાવ છે, એ જુદો છે. સ્વભાવ છે તે પર્યાય નથી, પર્યાય પણે નથી, ભલે પર્યાયમાં પ્રગટ હોય તોય તે એમ છે. એમ લક્ષણમાંથી સ્વભાવને ગ્રહણ કરવાની વાત છે, પર્યાયને ગ્રહણ કરવાની વાત નથી. વેદન લક્ષણમાં પણ સ્વભાવને ગ્રહણ કરવાની વાત છે, પર્યાયને ગ્રહણ કરવાની વાત નથી. અને જે સ્વભાવને ગ્રહણ કરે છે તે વસ્તુને ગ્રહણ કરે છે, વસ્તુને ગ્રહણ કરે છે, ત્યાં પર્યાયનું પર્યાયત્વ ગૌણ થઈ જાય છે. ભલે પર્યાયમાંથી ગ્રહણ કર્યું હોય તો પણ પર્યાયનું પર્યાયત્વ ગૌણ થઈ જાય છે. તમને સાકર ગળી લાગે છે પર્યાય ગૌણ થઈને, કોણ ગળી લાગી? ખરેખર તો સાકરને પર્યાય ગળી લાગી છે, પણ તમે શું કહો છો કે મને સાકર ગળી લાગી, પર્યાય ગૌણ થઈ કે ન થઈ? ભલે પર્યાયનું વેદન થયું તો પણ પર્યાય ગૌણ થઈ કે ન થઈ? એ થઈ જ જાય. તો એ પ્રેક્ટિકલ નોલેજ છે કે ભેદ છૂટી જાય, પર્યાયનો ભેદ છૂટી જાય. એ મૂળ તળ નથી, મૂળ તળ તો જ્ઞાયક છે. તે જ્ઞાયકને ગ્રહણ કરવો, તે જ્ઞાયક છે, તે જ્ઞાનપદ છે, એને જ્ઞાનપદ કહ્યું છે. આત્મપદ કહો, ચૈતન્યપદ કહો, કે જ્ઞાનપદ કહો, એક જ વાત છે. એ જ્ઞાનપદને ગ્રહણ કરવો, આ જ્ઞાનપદ પરમાર્થ છે. જે પામી જીવ મુક્તિ લહે, આવું જે જ્ઞાનપદ છે, આત્મપદ છે, તે જ પરમ પ્રયોજનભૂત છે, તે જ અવલંબન કરવા યોગ્ય છે, તે જ અનુભવનીય હોવાથી અનુભવ કરવા યોગ્ય છે, તે જ પરમાર્થ છે, તે જ કલ્યાણ છે, તે જ સત્યાર્થ છે, અને જે કાંઈ સર્વસ્વ છે તે જ છે. એમ લેવું મતિ શ્રુત આદિ ભેદો છે, પણ તેનું મૂળ શું છે? મતિ શ્રુતના ભેદો, એવા ભેદો અન્ય મતમાં નથી. એવા જે પાંચ પ્રકારના જ્ઞાનના ભેદો છે એ અન્ય મતમાં નથી. જૈન દર્શનમાં જે બધા ભેદો છે, જે ભેદો ને ગૌણ કરાવે છે, ભેદ પ્રભેદ બધા જ ગૌણ કરાવે છે. એક સમયની મતિ જ્ઞાનની જગન્યમાં જગન્ય પર્યાય હોય નિગોદના જીવને, એના ભેદ કેટલા? તો કે અનંતા. કેટલા? અનંતા. એને ભગવાને અવિભાગ પ્રતિચ્છેદ તરીકે જોયા છે, એના તારતમ્ય ભેદ કાઢ્યા છે ભગવાને. કેવળ જ્ઞાનમાં તારતમ્ય એટલે ડિગ્રી. હા, એક સમયની પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચ્છેદ છે. ગુરુદેવ કેવળ જ્ઞાનની સૂક્ષ્મતા બતાવતા એમ કહેતા કે અત્યારે અનંતા જીવો સિદ્ધાલયમાં છે, તેનાથી અનંત ગુણા જીવો જમીકંદ, એટલે જમીનમાં જે આ બટાટા શકરકંદ થાય છે, કંદમૂળમાં સોયની અણી ઉપર જેટલી કટકી રહે એમાં અસંખ્ય શરીર છે. કેટલા? એક એક શરીરમાં અનંતા જીવ છે. હું તો કેવળ જ્ઞાન કા વિષય, કેવળ જ્ઞાન કા વિષય. કેટલા? જે સિદ્ધ થયા એનાથી અનંતા, એક શરીરમાં કોમન બોડી છે બધાને, અનંતાને કેમ કોમન બોડી છે? હવે આપણે બધાને એક એક રૂમ જુદો જોઈએ, બેડરૂમ જુદો, ડ્રોઈંગ રૂમ જુદો, બાથરૂમ જુદો, ડાઇનિંગ રૂમ જુદો, ત્યાં એક શરીરમાં અનંતા જેવો છે. અને એ એક એક જીવને અનંતા ગુણ છે. પ્રત્યેક જીવને કેટલા ગુણ છે? અનંતા. જેટલા સિદ્ધ પરમાત્માને અનંતા ગુણ છે. અનંતા એટલે શું? ગણવા બેહો તો આ છેલ્લો એવો આવે જ નહીં ક્યારે. હવે ગણતા 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 પછી આ છેલ્લો એવો કોઈ દિવસ ન આવે, એનું નામ અનંતા છે. અને એક ગુણની અનાદિ અનંત અનંતી પર્યાયો છે, અને એક એક પર્યાયને નિગુદમાં પણ અનંત અવિભાગ પ્રતિચ્છેદ છે. આટલા ભેદ પ્રભેદનું જ્ઞાન, ભેદોને ગૌણ કરાવનાર એવા દર્શનને વિશે, એવા જૈન દર્શનને વિશે આટલા ભેદ પ્રભેદનું જ્ઞાન છે. એટલો જ્ઞાન વૈભવ છે તો કે ગૌણ કરે ને, અવલંબનનો વિષય નથી, માત્ર જાણવાનો વિષય છે. અવલંબનનો વિષય અભેદ છે. એટલે અન્ય દર્શનોની દાર્શનિક સરખામણીને હિસાબે વેદાંત આદિ દર્શનોમાં ઘણા ભેદ પ્રભેદ લીધા છે. આપણે નવ તત્વ કહીશું તો અમારે 25 તત્વ છે. હા, ત્યાર પછી ત્યારે જૈન દર્શન વાળા એમ કે છે કે તારા ભેદ પ્રભેદ અમારી આગળ કાંઈ નથી, તું 5-25 કેટલા આંકડા લઈ આવ, અમારે તો બિયોન્ડ મેથે ભેદોના આંકડા બિયોન્ડ મેથેમેટિક છે. ગમે માણસ ઠંડો થઈ જાય, કેમ કે ક્યાં સદમસ્થ એ પાછા ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ સદમસ્થ, અને ક્યાં કેવળ જ્ઞાની. હજી તો 12મા ગુણ સ્થાને અનંતમાં ભાગે ગણધરદેવનું જ્ઞાન છે, કે જે ગણધરદેવને અંતર્મૂર્તમાં 11 અને 14 પૂર્વની રચના કરવાનું શ્રુત જ્ઞાનનું સામર્થ્ય છે એ અનંતમાં ભાગે છે. એના કરતાં તો દિવ્ય ધ્વનિમાં અનંત ગુણમાં પ્રકાશિત થયું જ્ઞાન 12 આવ્યું વાણીમાં, બે વાણીની કમ્પેરિઝનમાં. અને દિવ્ય ધ્વનિમાં આવ્યું થયું અનંત કેવળ જ્ઞાનમાં છે. અને કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયથી અનંત સર્વજ્ઞ શક્તિમાં છે. અને એવી એક શક્તિની પણ એવી અનંત શક્તિનો બાદશાહ ધણી એ આત્મપદ, એ જ્ઞાનપદ, એ પરમાર્થપદ, એ ચૈતન્યપદ, એ આત્મપદ છે એમ કે એવડો મહાન આત્મા છે. જે ચાના એક પ્યાલામાં વેચાઈ જાય છે. એક દિવસ ચા, બે દિવસ ચા ન પીધી હોય એ આત્મા અંદરથી આમ આમ થઈ જાય. હા, ચા પીધી નથી પણ હું પીધી નથી. તારે ચાને કાંઈ લેવા દેવા છે નહીં, તું જોતો ખરો તારું સામર્થ્ય જોતો, તારે ચાને કાંઈ લેવા દેવા નથી એવો મહાન આત્મા છે. ગુરુદેવે બહુ ખોલ્યું, બહુ ખોલ્યું. એ મતિ શ્રુત આદિ ભેદો છે, પણ તેનું મૂળ શું છે? કે પ્રકાશના કિરણો બધો દેખાય, બધા દેખાય, પણ આખો સૂર્ય ક્યાં છે? એ કઈ આખો સૂર્ય નથી. એ કિરણો તો પહેલા નહોતા, પછી થયા, પાછા નહીં હોય. સૂર્યનું એવું નહીં થાય, સૂર્યનું એવું નહીં થાય. પણ આખો સૂર્ય ક્યાં છે? તે સૂર્યને ગ્રહણ કરવા જેવો છે, એ સૂર્યને ગ્રહણ કરવા જેવો છે. બીજો એક ન્યાય છે, આદર કરવાની દ્રષ્ટિકોણથી એક ન્યાય છે, એવા પ્રકારે છે કે જે પર્યાય છે, ભલે ગમે તે ગુણની હોય, એ દ્રવ્યનું ધ્યાન કરે છે. ધ્યાન ક્યારે થાય છે? અત્યંત 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 આદર હોય ત્યારે, એટલે એ દ્રવ્યનો આદર કરે છે, ભગવાન આત્માનો આદર કરે છે. આદર કરે છે એટલે સેવા કરે છે, આદર કરે છે એટલે પૂજા કરે છે, આદર કરે છે એટલે વંદન કરે છે, આદર કરે છે એટલે નમસ્કાર કરે છે, એટલે નમે છે, ઢળે છે, અભેદ થાય છે. તો જે સેવા કરે છે એવી જે પર્યાય છે એ સેવિકા છે. સેવવા યોગ્ય તો પરમાત્મા છે, એમ છે ને. હવે એ પરમાત્મા અને પરમાત્માની સેવિકા એવી પર્યાય બે એક સાથે છે, એક સમયમાં બંનેનું અસ્તિત્વ એક સાથે છે. તારે કોના સામું જોવું છે? તારા ઘરે રાજા આવે એની સામું જોઈશ, કે રાજાનો સેવક આવે એની સામું જોઈશ? રાજાના કાફલામાં તો બધા હોય, પ્રધાનમંત્રી હોય, મંત્રી હોય, પછી એની નીચેના સચિવો હોય, પછી એની નીચેના ઓફિસરો હોય, ઠેઠ વાણંદ સુધીના બધા હોય. કેમ કે રાજાને તો જરૂર પડે, ત્યારે બધાને હાજર રાખવા પડે. હવે વાણંદે સેવા કરે છે અને રાજા એ રાજા છે અને વાણંદ છે એ વાણંદ છે. હું કોનું કોનો આદર કરીશ? તારા આંગણે તો આખો કાફલો આવ્યો, તું કોનો રાજાનો આદર કરીશ? હા, કે ઓલા વાણંદભાઈ વસરામભાઈ એવા કેમ છો વસરામભાઈ, એમ કરવા બેસીશ તું? હે, રાજાને જોવે, બીજું કઈ જોવે જ નહીં, નહીતર વિવેક રહેતો નથી, અવિવેક થઈ જાય છે. દ્રષ્ટિ છે એ પરમ વિવેક કરે છે. શું કરે છે? મારે રાજા સિવાય કઈ જોવાનો પ્રશ્ન જ નથી. તો કે પણ આમાં કેવળ જ્ઞાન નો અનાદર થાય એનું શું? તો કે હું કઈ સમજું નહીં. શું કે? હા, તો કેવળ જ્ઞાન નો અનાદર થઈ જશે. તો કે હું કઈ સમજતી નથી, હું તો એકલા મારા પરમાત્માને જોઉં છું અને એને જોયા પછી મને કઈ દેખાતું નથી, એનું મારે કરવું શું? પણ મારે શું કરવું? મને ન દેખાય એનું હું શું કરું? ત્યારે નાની એને નામ આપ્યું કે આ સમ્યક દ્રષ્ટિ. જા, આ દ્રષ્ટિનું નામ સમ્યક દ્રષ્ટિ. આ સમ્યક્ત્વ શું ચીજ છે? આ ચીજ સમ્યક્ત્વ છે. એવો આદર કરે, એવો આદર કરે, ખલાસ, ચરમ સીમાનો એ આદર છે, એટલે એનું નામ સમ્યક દ્રષ્ટિ પાડી. એ કેવી છે સમ્યક દ્રષ્ટિ? કે જેને લઈને બધા ગુણોનું પરિણમન સમ્યક હોય અને જેના અભાવમાં કોઈ પણ ગુણનું પરિણમન સમ્યક ન હોય, ભલે અંગ પૂર્વનું જ્ઞાન હોય, તો કે મિથ્યા જ્ઞાન જાઓ. અને ચારિત્ર લાખો વર્ષનું હોય, તો કે મિથ્યા ચારિત્ર. કેવું? મુનિદશાનું બાહ્ય ચારિત્ર, પંચમરાવત સમિતિ ગુપ્તી, તો કે મિથ્યા ચારિત્ર. એટલો એનો પોતાનો પ્રભાવ છે, અન્ય ગુણોના પરિણમન પર પણ એનો પોતાનો એટલો પ્રભાવ છે. એ સમ્યક દર્શન સમજાવવા ગુરુદેવે 45 વર્ષ વ્યાખ્યાન આપ્યા. પદ્મનંદજી 25 માં સ્તોત્રો છે, કેટલાક અધિકારમાં સ્તોત્રો છે. હું સ્તોત્રો ઉપર વ્યાખ્યાન કરે ત્યારે એ પણ પોતે સમ્યક દર્શનની મુખ્યતાથી વ્યાખ્યાન કરે, એટલે એમાં તો ભગવાનની ભક્તિ છે. તો આ તે મુખ્ય વિષય જ ગુરુદેવ સમયસારમાંથી પોતે ગ્રહણ કર્યું છે. સમીસારની શૈલી એ જ શૈલી એમની છૂટે નહીં, બીજા વ્યાખ્યાનોમાં પણ એ જ શૈલી આવી જાય. બેનસિંહના વચનામૃત વાંચે તો એવી શૈલીથી, એ શૈલીથી વાંચે. સૂર્યને ગ્રહણ કરવા જેવો છે એમ લીધો, એમાં શું આ સૂર્યને આ પ્રકારે ગ્રહણ કરવા જેવો છે. જે કિરણો દેખાય છે તેની પાછળ આખું અસ્તિત્વ શું છે, કિરણ જોયા પણ એની પાછળ આખો સૂર્ય છે એને દેખાય, એ કેવી મોટી વાત કહેવાય, કેવી મોટી વાત કહેવાય. કોઈ એમ કહી શકે ખરો કે મને તો સૂર્યના કિરણ દેખાય છે ને સૂર્ય દેખાતો નથી? કોઈ કહી શકે તો કે કાંઈ તો તે સૂર્યના કિરણની કાંઈ કલ્પના તને થઈ લાગે છે, એમ જ કહેવું પડે. કોઈ એમ કહી શકે કે મને હીરાની ચમક દેખાય છે પણ હીરો નથી દેખાતો, શેની ચમક? હીરાની ચમક તો તું બોલે છો, કોની ચમક બોલ્યો તું? હીરાની ચમક, સૂર્યના કિરણ અને સૂર્ય કે હીરો નથી દેખાતો, એ વાત ક્યાં રહી? એ તો વાસ્તવિકતામાં તો એ વાત જ રહેતી નથી. એમ મુમુક્ષુઓ એવી રીતે પ્રશ્ન, પર્યાય દેખાય છે, પર્યાય જણાય છે પણ દ્રવ્ય દેખાતું નથી. પણ કોની પર્યાય? પણ દ્રવ્ય વિના પર્યાય કોની? પણ પર્યાય પોતે જ દ્રવ્ય સાપેક્ષ શબ્દ છે. પર્યાય ભાવ કે પર્યાય શબ્દ એ દ્રવ્ય સાપેક્ષ જ છે. એકલું પર્યાયનો સવાલ જ ક્યાંય ઊભો નથી થતો. જે કિરણો દેખાય છે તેની પાછળ આખું અસ્તિત્વ શું છે, તેમ આ પાંચ ભેદની પાછળ જે આખી નાયકતા ભરેલી છે, ચૈતન્યતા ભરેલી છે, તેને ગ્રહણ કરવાની છે. કે જે આ જ્ઞાન પદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે, એમાં આશય આ છે. એ જ્ઞાનના જે કિરણો છે, ભલે તે અનેક ભેદ સ્વરૂપ હોય તો પણ એમાં જે જ્ઞાનપદ છે, સ્વભાવ છે, એને એને અવલંબો, એનું ગ્રહણ કરો, એને અવલંબન લ્યો, એમ ત્યાં કહેવાનો આશય છે. એ જ પરમાર્થ છે. પરમાર્થ એટલે અર્થ નામ પ્રયોજન, પરમ પ્રયોજન. પરમ અર્થ એટલે પરમ પ્રયોજન ભૂત. પરમ પ્રયોજન ભૂત શું છે? કે પોતાનું મૂળ સ્વરૂપ. અને એ મૂળ સ્વરૂપમાં ગુણનો ખજાનો ભરેલો છે. શેમાં ભરેલો છે? મૂળ સ્વરૂપમાં ગુણનો ખજાનો ભરેલો છે. ગુણ ભંડાર તો એ આત્મા છે, જે સ્થાયી છે, શાશ્વત છે, નિત્ય છે. અને જગતનું સર્વોત્કૃષ્ટ તત્વ છે, પરમોત્કૃષ્ટ તત્વ છે. એથી આગળ કોઈ ચીજ નથી. માટે એને પરમાર્થ કહેવામાં આવે છે. એને જ્ઞાનપદ કેમ કીધું? સમયસારમાં જ્ઞાન માત્ર અથવા જ્ઞાનપદ એમ કેમ કીધું? ગુણ તો અનંતા છે. તો કે એક ગુણ એવો છે કે જેનાથી આત્મા જુદો પડે છે, જુદો પડીને ઓળખાય છે, જેનાથી આત્મા વેદાય છે, એવું એક સાધનભૂત પરિણમન હોવાથી એના દ્વારા વાત કરવામાં આવે છે, એના દ્વારા કહેવામાં આવે છે. અવાચ્ય એવા તત્વનું ને વાચકપણે એના દ્વારા કહેવામાં આવે છે, એમ છે. ખરેખર અવક્તવ્ય એવા તત્વને વક્તવ્ય પણ એ જ્ઞાનપદથી કહેવામાં આવે છે, એમ છે. અવક્તવ્ય લીધું કે નહીં? 49 અવ્યક્ત પદ. એટલે એની પાછળ હેતુ છે. ન સમજતા હોય એને પણ હેતુ છે અને સમજતા હોય એને પણ હેતુ છે. એટલે જ્ઞાનપથથી જ એને કહેવામાં આવ્યું છે. સાકાર છે, પ્રગટ છે અને અનુભવ ગોચર છે, ત્રણેય વાત છે. જ્ઞાનીને પણ કામનું છે અને જ્ઞાનીને પણ કામનું છે. એટલે તો આમાં લીધું પંચાધ્યાયીમાં, જ્ઞાનમ એકમ કારણમ સાધનાદિ વિધૌચિત. સાધનની વિધિમાં જ્ઞાનમ એકમ કારણમ, જ્ઞાન જ એક કારણ છે અને સ્વાનુભૂતિનો હેતુ પણ એ જ છે. ઓળખવામાં તો જયચંદજી છાબડાએ છેલ્લા કળશમાં 246મો કળશ છે સમયસર. આત્મા ઓળખવા ઓળખાવો છે માટે જ્ઞાન પદ લીધું છે, કેમ કે સમયસારમાં જ્ઞાનીને ઉપદેશ નથી, અજ્ઞાનીને ઉપદેશ છે. પણ ઓળખવાના સ્ટેજે આવ્યો છે એને, સાવ નીચેના અજ્ઞાનીને નથી, મધ્યમ કોટિના અજ્ઞાનીને પણ નથી, ઉચ્ચ કોટિના અજ્ઞાનીને ઉપદેશ. નહીતર તો બીજાને પાછો તકલીફ પડી જાય એવો વિષય છે. એ રીતે અહીંયા 358મો પ્રશ્ન સમાપ્ત થાય છે. મતિ આદિ જ્ઞાનના 5 ભેદોને ગૌણ કરીને સર્વ પર્યાયોમાં જે એકરૂપ જ્ઞાયક તત્વ છે તે અવલંબન લેવા યોગ્ય છે તેથી તેનો અવલંબન લઈને